તારીખ 8/6/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 268 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 124
પ્રવચનોમાંથી છે. ત્રણ બોલ તો ગાથા વિષય ઉપર જ બિલકુલ છે. ચોથો બોલ છે પ્રવચનમાં વિવેચન છે. ઉપરના ત્રણ બોલમાં તો ગાથાના વિષયને અડીને ટીકાને અડીને જે કાંઈ પ્રવચન થયું છે એ વિશે ચાલ્યો છે. ચોથા બોલમાં પ્રવચનમાં જે વિશેષ વિવેચન આવે એ પ્રકાર જોવામાં આવે છે. પહેલી લીટી છે ત્રિકાળી દ્રવ્યનો અવતાર જ્ઞાન છે. કેટલાક અનુભવપૂર્ણ વચનો સહજ ઉદ્ગાર રૂપે નીકળેલા છે એવો પણ આ એક વચનનો ટુકડો છે કે આ શુદ્ધ જ્ઞાન છે, એકનું જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, તે ત્રિકાળી દ્રવ્યનો અવતાર છે. શુદ્ધ જ્ઞાનને ત્રિકાળી દ્રવ્યનો અવતાર કયો છે. અવતાર થાય એટલે જન્મ થાય એમ છે, પણ અહીંયા એવી વિવેક્ષા નથી. કેમ કે ત્રિકાળી દ્રવ્ય છે એનું કોઈ નવી ઉત્પત્તિ થતી નથી, અને નવી ઉત્પત્તિ થાય તો એને ત્રિકાળી એવું વિશેષણ લાગુ પડે નહીં. છતાં આમ ભાષા આવવાનું કારણ શું? કે જ્યારે શુદ્ધ જ્ઞાન ઉપર નજર જાય છે, જ્યારે ત્રિકાળી દ્રવ્ય ઉપર લક્ષ જાય છે, ત્યારે એને ત્રિકાળી દ્રવ્યની પ્રથમ હયાતી અનુભવ ગોચર થાય છે, પોતાના અસ્તિત્વનો અનુભવ થાય છે, અને તે નિર્ભેળ તત્વ છે, શુદ્ધ તત્વ છે, જ્ઞાયક સ્વરૂપ છે, જ્ઞાનમય છે. ત્યારે નવું જણાયું તેથી ત્રિકાળી હોવા છતાં એ જાણે નવું જન્મ્યું, જ્ઞાનમાં જણાયું તેથી જ્ઞાનમાં એ જન્મ્યું એમ કહેવામાં આવે છે. અંડરટોન બહુ સારો છે, ધ્વનિ બહુ સારો છે. અહીંથી લઈએ તો કે જે શુદ્ધ જ્ઞાન છે, એકનું જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, એવું જ દ્રવ્યનું સ્વરૂપ છે એમ કેવું છે. જે માત્ર જ્ઞાન પણ એકનું જ્ઞાન છે એવું જ દ્રવ્યનું સ્વરૂપ છે. દ્રવ્ય સ્વરૂપ આવું છે, શુદ્ધ જ્ઞાન છે એમ જો શુદ્ધ જ્ઞાન જનને જોવામાં આવે તો દ્રવ્યનો આવો અવતાર છે એમ જોવામાં આવે. અન્યમતની અંદર આ અવતારનો એક રૂઢિ પરંપરા છે. હિન્દુઓમાં જે 24 અવતારની માન્યતા છે, આપણે 24 તીર્થંકર છે એના ઉપરથી એ બધું ચાલ્યું છે. 24મો આંખ એના ઉપરથી ચાલ્યો છે. સર્વકાળમાં આ ક્ષેત્રે 24ની પરંપરા છે. સર્વકાળે ત્રણેય કાળે અનાદિથી અનંત 24 તીર્થંકરોની પૂરી થઈ. વર્તમાન 24માં પણ ઋષભદેવ ભગવાનથી મહાવીર ભગવાન પર્યંતની 24 આ કાળની પૂરી થઈ છે. હવે પછી પણ એવા 24 તીર્થંકરો આ ક્ષેત્રમાં અનંતકાળ પર્યંત થયા કરશે એમ 24નો ઐશ્વર્યનો, ઈશ્વરનો, ભગવાનનો, 24 ભગવાનનો આંખ ઘણા વખતથી લોકમાં પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે જેવો જુદા પડે છે, જુદો પંથ થાપે છે, જુદો સંપ્રદાય ધારણ કરે છે, એમાં લોકમુખે જે પ્રસિદ્ધ વાતો હોય તે એમને એમ રાખે, ફેરફાર કરે બીજા ફેરફાર કરે પણ અમુક વાતો તો એમને એમ જ રાખે. કેમ કે લોકોના આકર્ષણ સાથે સંપ્રદાયને ચલાવનારને સંબંધ હોય છે. લોકોનું આકર્ષણ કેમ જળવાઈ રહે તેની યુક્તિઓ પ્રયુક્તિઓ ના તે જાણનારા હોય છે. એ જાતના વિપરીત ક્ષોભમાં પણ એટલી વિશેષતા હોય છે, તે એટલી હોય છે. એ 24 અવતાર કે છે એમાં પણ એક સેન્સ શું છે, અહીં તો પોઈન્ટ એટલો લેવો છે કે મૂળ જે ભગવાન છે એનો આ અવતાર છે. મૂળ કોઈક એને એક ભગવાનની કલ્પના કરી છે કે આ વિશ્વની અંદર એક જગતનું નિયંત્રણ કરનાર સર્વશક્તિમાન કોઈ ઈશ્વર છે, ભગવાન છે, એના આ અવતાર છે. પછી લોકો રામચંદ્ર શ્રી કૃષ્ણથી માંડીને 24માં મચ્છ બધા ઘણા આવે છે, તમને તો ખબર છે વરાહ અવતાર છે. પ્રાણીના પણ કેટલાક એની અંદર લીધી છે વાત, શરીરો પ્રાણીના હોય એવા. તો એમાં એનું રૂપ જોવામાં આવે છે. જે અહીંયા પેલી જે નિયંત્રણ કરનાર સર્વશક્તિમાન જે તત્વ છે, પરમ તત્વ છે, એ તો અહીંયા આવતું નથી, પણ એનો એક અવતાર થઈને અહીંયા આવે છે અને તેને એના બરાબર માનવામાં આવે છે. એને એના બરાબર માનવામાં આવે છે. તો અહીંયા એમ કહે છે કે જે શુદ્ધ જ્ઞાન છે એ દ્રવ્યના અવતાર રૂપ છે. આમ કોણ આવો ઉતાર્યો છે કે જે શુદ્ધ જ્ઞાન છે, એકનું જ્ઞાન છે, તે ત્રિકાળી દ્રવ્યનો અવતાર છે. ત્રિકાળી દ્રવ્ય જન્મતું મરતું નથી, એનો ઉત્પાદન ને એનો નાશ નથી, પણ એ ત્રિકાળી દ્રવ્ય જે અવ્યક્ત તત્વ છે એને વ્યક્તપણે જોવું હોય તો તમે શુદ્ધ જ્ઞાનને જોવો, એનો અવતાર છે. એમ કેમ છે? અકળામું છે ને, દ્રવ્યનું કલ્પના નથી કરાતી. શુદ્ધ જ્ઞાન એટલે એકનું જ્ઞાન, ગમે તે રૂપે હોય, વ્યક્ત હોય કે અવ્યક્ત હોય, એકનું જે જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે, એવું દ્રવ્યનું સ્વરૂપ છે, એવું સ્વભાવનું સ્વરૂપ છે. આમ છે, ચાલતા જ્ઞાનમાં બે પડખા પડે છે. એક ચાલતા જ્ઞાનમાં જ્ઞાતાર જ્ઞાન છે, જેને જ્ઞાન વિશેષ કહે છે, અને ચાલતા જ્ઞાનમાં એક જ્ઞાતાર જ્ઞાન નથી પણ સામાન્ય જ્ઞાન છે. એ સામાન્ય જ્ઞાન છે એમાં પરદ્રવ્યનો સંપર્ક નથી. વિશેષ જ્ઞાતાર જ્ઞાન છે એને જ્ઞનો સંપર્ક છે, અથવા જ્ઞનો સંબંધ એની સાથે વિચારી શકાય છે, જોડી શકાય છે, સમજી શકાય છે. કેમ કે એમાં બિંબ અને પ્રતિબિંબ છે. જ્ઞ છે તે બિંબ છે અને જ્ઞાન છે તેમાં પ્રતિબિંબ છે. પણ એવા પ્રતિબિંબ રહિત કેવળ માત્ર જ્ઞાન, તે શુદ્ધ જ્ઞાન છે. તે શુદ્ધ જ્ઞાન છે, તે દ્રવ્યનો અવતાર છે. જો પ્રગટ તમારે દ્રવ્યને જોવું હોય તો અહીંથી જોવા એમ કહે છે. ક્યાંથી પકડાય છે? પકડાય છે ત્રિકાળી. શું કેવું છે? પકડાય છે તે ત્રિકાળી છે, પણ અહીંયા એને લક્ષણથી પકડ્યું છે એટલે એને એનો અવતાર કહેવામાં આવે છે. એનો અંશ આવ્યો એમ કહ્યું ને. અવતારમાં શું કહે છે એ લોકો? પૂર્ણ શક્તિનો અહીંયા અંશ આવે છે. એને એના બરાબર માનવો જોઈએ, એને એના બરાબર સ્વીકારવું જોઈએ, એવી માન્યતા છે. કહે છે કે ત્રિકાળી દ્રવ્યનો અવતાર શુદ્ધ જ્ઞાન છે. એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન, અન્ય ગ્રહોના પ્રતિબિંબ કાળે પણ જ્ઞાન તો જેવું ને તેવું જ છે. જે જ્ઞાન જ્ઞાન રૂપે છે તે તો કોઈ પણ ગ્રહના પ્રતિબિંબ કાળે જ્ઞાનને માત્ર જ્ઞાનની દ્રષ્ટિથી જોવામાં આવે અથવા જ્ઞાનને તેના જ્ઞ સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે, જ્ઞ સ્વભાવ મુખ્ય કરીને જ્ઞાનને અવલોકવામાં આવે તો જ્ઞેયાકાર ગૌણ થાય છે. ત્યાં એકલો જ્ઞ સ્વભાવ શું છે એ જ મુખ્યપણે જણાય છે. એટલે તો આપણે એ વિષય ત્યાંથી લઈએ છીએ કે જ્ઞાનની મુખ્યતામાં જ જ્ઞાનનો નિર્ણય થાય, તે જ્ઞાનનો નિર્ણય યથાર્થ છે. રાગની મુખ્યતામાં જ્ઞાનનો કે આત્માનો નિર્ણય થાય, તે નિર્ણય પણ આત્મા સંબંધીનો યથાર્થ નથી. અને તે નિર્ણય માત્ર માહિતીરૂપ અને કલ્પિત હોવાથી તેનાથી સમ્યક દર્શન સુધી આગળ વધવાનો પ્રકાર પરિણામમાં વિકાસનો ઉત્પન્ન થતો નથી, વિકાસનો પ્રકાર નથી આવતો. યથાર્થ નિર્ણય હોય તો એ પરિણામ વિકાસ પામીને સમ્યક દર્શન સુધી પહોંચે છે. એ નિર્ણય જ્ઞાનની પ્રધાનતામાં છે. અનુભવ પણ જ્ઞાનના સ્વસંવેદનની પ્રધાનતામાં છે. જોકે ત્યાં વિશેષ એટલું છે કે સુખ પ્રગટે છે, સ્વસંવેદનમાં આનંદ પ્રગટે છે, એટલી વિશેષતા છે. એ વાત અહીંયા લેશે. અહીં શુદ્ધ જ્ઞાન લીધું છે ને તો સાથે સાથે અહીંયા સુખ અને આનંદનો વિષય લેશે. અવતાર એટલે અહીંયા ઉત્પત્તિ, ત્રિકાળીની ઉત્પત્તિ એમ નહીં, પણ ત્રિકાળી દેવ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે એમ કહેવું છે. એનું રૂપ કેવું છે તે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે એમ કહેવા માંગે છે. જેવું જ્ઞાન છે શુદ્ધ એકલું, એવો જ બસ આખો આત્મા છે એમ કહેવું છે. પરિપૂર્ણ આત્મા અનંત અનંત જ્ઞાનાદિ શક્તિઓના સામર્થ્ય સ્વરૂપ આત્મા, એ જેવું જ્ઞાન છે એટલું જેવું જ્ઞાન છે એવો આત્મા છે એમ કહે. આત્મા બતાવે છે આ રીતે બતાવે છે. સત્શાસ્ત્રો કોને કહીએ કે જેમાં આત્માનું અસલ સ્વરૂપ વારંવાર બતાવવામાં આવ્યું હોય તે, આ સત્શાસ્ત્રની પરિભાષા છે. સદગુરુ કોને કહીએ કે જે આત્માનું સ્વરૂપ વારંવાર બતાવે તેને ગુરુ કહેવામાં આવે છે. આ ગુરુની પરિભાષા છે. વ્યવહારે શાસ્ત્ર કોણ છે? ગુરુ છે. દેવ તો પોતે પરમાત્મ સ્વરૂપે પ્રગટ છે, એમાં તો એમનું સ્વરૂપ જ પ્રસિદ્ધ પરમાત્મ તત્વને બતાવનારું છે. ત્યાં વારંવાર બતાવવાનો પ્રશ્ન નથી, એ તો સતતપણે પરમાત્મ તત્વને જ પ્રસિદ્ધ કરે છે. દેવના વિષયમાં તો એ પ્રશ્ન રહેતો નથી. જ્ઞેય તો ગૌણ થવું જોઈએ, પણ જ્ઞેય સદૃશ જ્ઞેયાકારે જ્ઞાન છે તે પણ ગૌણ થવું જોઈએ. જ્ઞેયાકાર જ્ઞાન તિરોભૂત થવું જોઈએ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થવો જોઈએ. 15મી ગાથામાં શું એ આગળથી એ વિષય લેતા આવ્યા છે. આવિર્ભાવનો વિષય તો આગળથી લેતા આવ્યા છે. શરૂઆત કરી છે સમીક્ષાની, ત્યારથી લેતા આવ્યા છે. એ 15મી ગાથામાં વિધિ સ્પષ્ટ બતાવી છે. આમ કાર્ય થાય છે, કાર્યની પદ્ધતિ આવી છે એ 15મી ગાથામાં સ્પષ્ટ કર્યું છે. અવતાર એટલે નવી ઉત્પત્તિ એમ નહીં, પણ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે આત્મા. દ્રવ્ય સ્વભાવ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે એમ અહીંયા કહેવું છે. એમ એકલા જ્ઞાન દ્વારા, શુદ્ધ જ્ઞાન દ્વારા આખા પદાર્થને અહીંયા બતાવો છે. એકલા જ્ઞાનને બતાવો નથી, પણ આખા સ્વભાવને બતાવો છે કે જે સ્વભાવની અંદર જ્યાં એક ગુણ છે ત્યાં અનંત ગુણ છે, અને જ્યાં એક પર્યાય છે ત્યાં અનંત પર્યાય છે. એ એક વિધિની વાત બહુ શરૂઆતમાં ગુરુદેવશ્રીના વચનોમાં આવી છે, 22 નંબરના બોલમાં, 9મે પાને 22 નંબરનો જે બોલ છે એમાં પણ આવો એક મર્મ છે કે જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય એ એક જ ઉપાય છે. આત્માને જાણવાની રીત કઈ છે, ઉપાય કેવો છે, કે જાણન પર્યાય અને જાણન ગુણ એકલો સામાન્ય સ્વભાવને લીધો, પર્યાય સાથે લીધી, પણ પર્યાયમાં પર્યાયત્વ નથી લેવું, પર્યાયમાં પર્યાયપણું નથી લેવું. જાણન પર્યાયમાં જે જાણન સ્વભાવ છે, વ્યક્ત સ્વભાવ છે, એ ત્યાંથી પકડવો છે, અને જાણન ગુણમાં એકલો જ્ઞાન ગુણ નથી લેવો, પણ ત્યાં જે સ્વભાવ છે એ ગ્રહણ કરાવવો છે કે જેમાં અનંત ગુણ છે. એ તો કહેશે અહીંયા, એ વાત તો અહીંયા કહેવી છે કે જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે. લક્ષણમાં બે લઈ લીધા, પર્યાય ને ગુણ બે લીધા, કેમ કે પર્યાયમાં ગુણ લેવો છે અને ગુણમાં પણ સ્વવ્યક્ત સ્વભાવ લેવો છે, વ્યક્ત ગુણ લેવો છે, સ્વભાવ કહો કે ગુણ કહો. તેના વડે આત્માને, આખા આત્માને, અખંડ આત્માને જાણી શકાય છે. પર્યાય ખંડ નહીં, ગુણનો ખંડ નહીં, ખંડ એટલે ભેદ. એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. હવે આગળ કહેશે, જો અહીંથી લેવું છે કે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે. એક પર્યાયની સત્તા છે, એક પર્યાયની ભૂમિ છે, એક પર્યાયનું ક્ષેત્ર છે, એક પર્યાયનું પરિણમન છે, ત્યાં અનંતાગુણોનું પરિણમન છે. જ્ઞાનની પર્યાય જ્યાં છે ત્યાં બીજા અનંત ગુણોની પર્યાય છે, કેમ કે આખું દ્રવ્ય પરિણમ છે કે નહીં, કોઈ ગુણ પરિણમા વિનાનો નથી. એટલે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં અનંતી પર્યાય છે, અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં અનંત ગુણ છે. એક ગુણ છે ત્યાં જ અનંત ગુણ છે. કોઈ આત્માના ક્ષેત્રમાં એક ગુણ અહીંયા ને બીજો ગુણ અહીંયા, એમ ક્ષેત્ર ભેદ નથી. પૂરા ક્ષેત્રમાં, સર્વ ક્ષેત્રમાં અનંતે અનંત ગુણ છે. એટલે જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં અનંત ગુણ છે, અને તે આત્મા છે, અનંત ગુણમય છે, તે આત્મા છે. એમ આખી અખંડ આત્મ વસ્તુનો નિશ્ચય કરવો જોઈએ. નિર્ણય આત્માનો કેમ કરાય એની આ વિધિ છે. યથાર્થ નિર્ણય આત્માનો કેમ કરાય એની આ વિધિ છે. આ તો હમણાં કાલે જ જોયો રેફરન્સ, આત્માનો આપણે નિર્ણય બેન શ્રીના વચનામૃત ઉપર ચાલી ગયું ત્યારે આ બધું ચર્ચા ગયું છે. પેલા કેસેટમાં એ છે, એમાં આનો રેફરન્સ છે. આત્માનો નિર્ણય કરવાની રીત શું, કેવી રીતે મારે આત્માનો નિર્ણય કરવો. આત્મા કહે છે એવા શાસ્ત્રો સાંભળીને, વાંચીને, એ સંબંધિત ચર્ચા કરીને, એ સંબંધિત વિચાર કરીને આત્માનો નિર્ણય કરવો. વિચારમાં તર્ક, ન્યાય બધું ઘણું આવે છે, આગમ, તર્ક, ન્યાય, યુક્તિ, આ બધા પ્રમાણ છે. આગમ પ્રમાણ, યુક્તિનું પ્રમાણ, ન્યાય પ્રમાણ, તર્ક પ્રમાણ, પણ અહીંયા કે છે તારી જે જાણન પર્યાય છે એમાં અનુભવ છે, ત્યાંથી પ્રમાણ મેળવ.
બરોબર,
આ બધા પ્રમાણ ગૌણ છે.
બરોબર,
મુખ્ય પ્રમાણ તો અનુભવનું છે, અથવા બળવાન પ્રમાણ છે તે અનુભવ પ્રમાણ છે, બાકીના પ્રમાણ એટલા બળવાન નથી જેટલું અનુભવનું પ્રમાણ બળવાન છે. એ તો સમજી શકાય એટલે એમ કે અહીંથી નિશ્ચય કરતો આ પ્રકારે નિશ્ચય કરો. બીજી રીતે તો નિશ્ચય કરનારા ઘણા છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશેલા અનેક જીવોમાં પ્રાય આગમ યુક્તિ તર્ક અને ન્યાયથી વસ્તુને પ્રમાણ કરે છે, અનુભવથી પ્રમાણ કરનાર કોક વિરલ જીવ હોય. સિદ્ધિ આ રીત દુર્દૈવ્ય છે કે આત્માનો નિશ્ચય કરવો છે એને આત્માનો આવો નિશ્ચય કરવો, આ પ્રકારે નિશ્ચય કરવો. બીજી રીતે નિશ્ચય કરવા જતા બેનશ્રી અહીંયા આ વિષય ઉપર એક સ્પષ્ટીકરણ ત્યાં સારું લીધું છે, એ બધી બીજા બોલમાં છે, એમાં એમાં નથી, એ તો 384 છે, એ બીજા બોલમાં છે. એમાં એમ કહ્યું છે કે આત્માનો નિશ્ચય જેવી રીતે થાય તેવી રીતે કરતા, એટલે આ રીતે થાય જાણન ગુણને જાણન પર્યાય દ્વારા થાય, ત્યારે પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ એવો આત્માનો નિશ્ચય થવો જોઈએ. પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ એવા આત્માનો નિશ્ચય થવો જોઈએ. એટલે એમાં પછી એકનું જ્ઞાન ગુણનો કે એકલી જ્ઞાનની પર્યાયનો ભેદ એમાં ન રહ્યો. એમાં આખું પ્રમાણ આવી ગયું કે પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ. સ્વથી અભિન્ન એવો શબ્દ ન લીધો, પણ સ્વથી પરિપૂર્ણ લઈ લીધો એવો શબ્દ વાપરાય. અત્યારે આ ચિત્રમાં એ ચાલે છે, બહુ સારો વિષય લીધો છે. વિષય ચારે બાજુથી ચોખ્ખો કરવા જેવો છે, એમાં બધા લોચા છે. એટલે વસ્તુના સંબંધમાં નિશંક જે આમ જ હું છું, આવું જ વસ્તુનું સ્વરૂપ છે, આવું જ તત્વનું સ્વરૂપ છે એમ નિશંકતા એ વગર આવે નહીં. અને નિશંકતા યથાર્થ પ્રકારે અંદરથી ન આવે ત્યાં સુધી શાસ્ત્ર વચનોમાં આયા આમ કહ્યું આયા આમ કહ્યું તો સાચું કહ્યું એ વાત નિશંક થવી મુશ્કેલ છે. કેમ કે કથનોની એવી શૈલી છે, લ્યો અહીંયા ત્રિકાળી દ્રવ્યને અવતાર કહી દીધો છે, હવે એને કાંઈ અવતાર કઈ નવો જન્મે છે, ત્રિકાળી શૈલી આવે, છતાં એ શૈલીમાં દ્રવ્યને બતાવવાનું ઉપસીને કહેવું છે, ઉપસાવીને કહેવું છે. બહુ સારો ધ્વનિ છે, અવતાર કયો છે જો શબ્દનો અર્થ પકડે તો એ વાંધો પાડે. ત્રિકાળીને ક્યાં અવતાર હોય છે, ત્રિકાળી કાંઈ નવો જન્મ છે, પણ એને નિત્ય ઉદિત કહેવાય છે. છતાં એ અસ્તની સાપેક્ષતા વાળી વાત નથી અહીંયા, એટલે એને વિશેષણ જોડ્યું નિત્ય ઉદિત, કાયમ ઉદય રૂપ છે એમ કહ્યું. એવું ઉદય રૂપ એવું શું કરવા કહેવું પડ્યું, કાયમ છે એમ કહેવા જતા કાયમ પ્રગટ છે તો અપ્રગટની અપેક્ષા એમાં તો લાગુ પડી ગઈ. પણ એમાં એમ કહેવું છે કે જ્યારે પોતાના જ્ઞાનમાં એ પ્રસિદ્ધ થાય છે, જ્ઞાનમાં તેનો પ્રકાશ થાય છે, જ્ઞાનમાં તેનું વેદન થાય છે, ત્યારે જે પ્રકાર ઉભો થાય છે એ વર્ણવવા માટે એમ કહે છે કે નિત્ય ઉદિત રૂપ છે. ઉપાસનામાં આવતો શબ્દ છે ત્યાં એમ કહ્યું છે, પરથી ભિન્નપણે જ્ઞાયક સ્વભાવને પરથી ભિન્નપણે ઉપાસનામાં આવતા શુદ્ધ કહીએ છીએ એમ કહે છે. વાત તો ત્રિકાળીની કરવી છે એમ કહે છે, એટલે ત્યાંથી સમજાવે છે એ પ્રકારથી, પણ છતાં લક્ષ ત્રિકાળી ઉપર જવું જોઈએ. નિર્ણયની યથાર્થતાનું પણ એ જ લક્ષણ છે કે વર્તમાન પર્યાયનું લક્ષણ ગૌણ થઈ જાય. ઉપયોગ લક્ષણ છે આત્માનું, તે લક્ષણ ગૌણ થઈ જાય ને લક્ષ મુખ્ય થાય તો એ નિર્ણય યથાર્થ થયો છે એમ ત્યાં એનું બરાબર સ્વરૂપ નક્કી થાય છે. જો લક્ષની મુખ્યતા ન થાય એટલે ત્રિકાળી નાયક સ્વભાવની મુખ્યતા ન રહે તો એને એ સંબંધીનો નિર્ણય લક્ષણપૂર્વક થયો છે એ વાત લાગુ પડતી નથી. એવી નિર્દોષ પરિપૂર્ણ દ્રવ્યની મુખ્યતામાં જ પર્યાયનું પ્રયોજન સચવાય છે. તો એ પર્યાયમાં જે સુખનું પ્રયોજન છે, શુદ્ધતાનું પ્રયોજન છે, એ પણ સ્વદ્રવ્યની મુખ્યતા રહે તો સચવાય છે. પર્યાયની મુખ્યતાથી પર્યાયનું પ્રયોજન સચવાતું નથી. ભલે પ્રયોજન પર્યાય સંબંધિત છે તો પણ જેમ પાણીનું સિંચન વૃક્ષને મૂળમાં કરવું પડે છે ઉપર નહીં,
બરોબર,
મૂળમાં કરવું જોઈએ. ભલે પાણી પહોંચશે ઉપર પણ ત્યાં એના ઉપર પાણી છાંટવાથી કાંઈ વળશે એ પાણી નહીં પીએ. ત્યાં પાણી છાંટો તો એ પાણી નહીં પીએ જાડ, એ પાણી ખરી પડશે ને ઉડી જશે. મૂળમાં જો પાણી નાખશો તો એની વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપર આવશે. એમ અહીંયા પણ એ જ રીતની એ જ વિધિ છે કે પર્યાયની શુદ્ધિ કરવાનું પ્રયોજન હોવા છતાં અવસ્થાનો સંસાર નાશ કરીને અવસ્થામાં મોક્ષ કરવાનો હોવા છતાં અવસ્થાનો વિષય ગૌણ રહેવો જોઈએ. અને શુદ્ધાત્મ દ્રવ્ય જે સામાન્ય દ્રવ્ય શક્તિ સ્વરૂપ છે એની મુખ્યતા રહેવી જોઈએ તો જ પર્યાય વ્યવસ્થિત રીતે સુયોગ્ય પ્રકારે સમ્યક પ્રકારે શુદ્ધિ ઉત્પન્ન થઈને પૂર્ણ શુદ્ધિ સુધી પહોંચે. બીજી કોઈ આમાં આડી અવળી રીત કામ આવે એવું અહીં તો સ્વદ્રવ્યમાં ને સ્વપદાર્થમાં ને સ્વપદાર્થમાં આ ચોક્કસ પદ્ધતિ છે. પરપદાર્થમાં શું કરવાથી શુદ્ધિ થાય એ તો વિષય અહીંયા ચર્ચામાં જ નથી, કેમ કે એ તો ભાવો જ્યારે પરિણામો જ્યારે ઉપેક્ષા કરે છે પર વિષયોની ત્યારે આપોઆપ પર વિષયોનો સંપર્ક છૂટતો જાય છે એને બાહ્ય ત્યાગ કહેવામાં આવે છે. કેમ કે એના પરિણામમાં તો જીવનો અધિકાર નથી એટલે એ વાત ચર્ચામાં લેવામાં આવતી નથી. શું કહ્યું અહીંયા કે ત્રિકાળી દ્રવ્યનો અવતાર શુદ્ધ જ્ઞાન જ છે. અવતાર એટલે નવી ઉત્પત્તિ એમ નહીં પણ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. જે શુદ્ધ જ્ઞાન છે તે વિકલ્પથી કે રાગથી રહિત જ છે. આમ કેવું છે, કેવું છે શુદ્ધ જ્ઞાન કે જેમાં વિકલ્પનો કોઈ અંશ નથી, જેમાં રાગનો કોઈ અંશ નથી. એવું જે શુદ્ધ જ્ઞાન છે એવા સ્વરૂપે સ્વદ્રવ્ય છે, દ્રવ્ય સ્વરૂપ એવું છે. ભગવાનને અર્ઘ ચડાવે છે ને, એ અર્ઘ ચડાવતા અંદરમાં શુદ્ધ જ્ઞાનને અર્ઘ ચડાવવો જોઈએ. એ નિજાત્મ દ્રવ્ય છે. જેમ સિદ્ધ હરિયંતને અર્ઘ ચડાવે, સિદ્ધને અર્ઘ ચડાવે, એમ અહીંયા આત્મદ્રવ્યને અર્ઘ ચડાવવા જોઈએ. નમસ્કાર કરવા યોગ્ય, નમવા યોગ્ય જેમ વ્યવહાર પરમાત્મા છે એમ નિશ્ચયે નમવા યોગ્ય, નિશ્ચયે અભેદ થવા યોગ્ય આ પરમાત્મા છે.
બરોબર,
પેલામાં તો નમસ્કાર કરવા જતા સરાગ દશા રહેશે, અહીંયા વિતરાગ દશા થશે એટલો કહે છે. વિકલ્પ થી અને રાગ થી રહિત રહિત જ છે, શુદ્ધ જ્ઞાન છે તે વિકલ્પ થી અને રાગ થી રહિત છે. બહુમાન નો પ્રકાર છે ને, પૂજા કરવાનો પ્રકાર છે. પૂજે શુદ્ધ જ્ઞાન પૂજનીય છે. હેજી એ શુભ ભાવ થાય છે ત્યાં વિકલ્પ છે, એટલો શુભ ભાવ છે. પણ અહીંયા શુભ ભાવ રહિત શુદ્ધ ભાવ સ્વરૂપ છે. અહીં શુદ્ધ 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 લેશે. હજી શુદ્ધ જ્ઞાન લીધું છે ને, જેમ સમયસારમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર લીધો, એ સર્વ વિશુદ્ધ જ્ઞાન કહો કે શુદ્ધ જ્ઞાન કહો. સર્વ વિશુદ્ધ એટલે એકલું શુદ્ધ, એકલું શુદ્ધ, માત્ર શુદ્ધ, પરિપૂર્ણ શુદ્ધ. એને સર્વ વિશુદ્ધ, પરિપૂર્ણ શુદ્ધ ને સર્વ વિશુદ્ધ કહેવામાં આવે છે. એ આત્માનો અધિકાર છે. અને નિયમસારમાં શુદ્ધ ભાવ અધિકાર એ પણ આત્માનો અધિકાર છે. શુદ્ધ 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 બે જગ્યાએ શુદ્ધ શબ્દ આવ્યો ને, ત્યાં જ્ઞાન લીધો, અહીંયા ભાવ લીધો. ભાવ એટલે આખો સ્વભાવ, ભાવ પારિણામિક ભાવ થી વાત ચાલી છે ને, એટલે ભાવ શબ્દ લીધો છે. ત્યાં જ્ઞાન ની પ્રધાનતા થી વાત ચાલી છે, ત્યાં જ્ઞાન શબ્દ આરે લીધો છે. પણ વિકલ્પ થી અને રાગ થી રહિત જ છે એમ કેમ છે? શુભ ભાવ નો વિકલ્પ અને શુભ રાગ થી પણ તે રહિત છે, એના અભાવ સ્વરૂપે છે, તેનાથી શૂન્ય છે, એવું શુદ્ધ જ્ઞાન છે. ગુણ ગુણીના ભેદ થી રહિત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. જે ત્રિકાળી દ્રવ્ય છે એમાં આ જ્ઞાન ગુણ અને આત્મા ગુણી એવા ભેદ પણ નિશ્ચયથી નથી. એવા ભેદ વ્યવહારે હોવા છતાં પણ નિશ્ચયથી નથી એમ કેમ? વ્યવહારે છે એનું જ્ઞાન રહી જાય છે, એ હોવા છતાં પણ નિશ્ચયથી નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિ છે. ગુણ ગુણીના ભેદ થી રહિત શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. દ્રવ છે, ત્રિકાળી દ્રવ છે, તે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, એમાં ગુણ ગુણીના ભેદ પણ નથી. તથા સુખ સાગર નો પૂર છે, આ વાત આરે જોડી છે. સર્વ તત્વૈક સાર એમ જે આવ્યું ને, સર્વ તત્વોમાં એક સાર છે, 267 માં ઉપર લીધો ને. સમ્યક દર્શન નો વિષય છેલ્લી બેનિટીમાં, જે ત્રિકાળી ધ્રુવ સામાન્ય છે તે એક જ સર્વ તત્વોમાં સાર છે, તે જ સુખ સાગર નું પૂર છે. અંદર માં ન સમાય એટલું સુખ છે, સમાય નહીં એટલું સુખ છે. બહાર નીકળી જાય પૂર જેમ છે, ખાઈ શકાતું નથી એમ અંદર માં સુખ સાગર નું પૂર છે. આમ છે સુખ નો મહાસાગર ડોલે છે અંદર માં એમ કેમ? અહીં તો છાંટો દેખાતો નથી એમ કે, અને સાગર સાગર કરો છો પણ છાંટો તો આવવો જોઈએ કે નહીં? ભાઈ તું ઊંધો ફરીને બેઠો છો. દરિયો આખો સામે હોય છતાં પીઠ ફેરવી દે તો આખો દરિયો પણ ન દેખાય, તે ન જ દેખાય, એમાં કઈ સવાલ છે? અને દૂર જાય, દરિયાથી દૂર જાય થોડો, અને એક તરણા જેટલો કોઈ પાંદડું આડું આવે તો આખો દરિયો ન દેખાય. સામે હોય તો એમ આત્મતત્વનો અભ્યાસ કરવામાં વિકલ્પની આદર્શ રહે તો પણ દરિયો ન દેખાય. કોઈ એમ કહે કે અમે ક્યાં પીઠ ફેરવીને બેઠા છે, અમે તો હવે આ સત્શાસ્ત્રોના નિમિત્તે દરિયાની સન્મુખ થવા તૈયાર થયા છીએ, હજી કેમ દેખાતો નથી? કે હજી એટલો દૂર છો કે વિકલ્પનું પાંદડું આડું આવે. વિકલ્પ એવી મોટી ચીજ નથી, પાંદડા જેવી હળવી ચીજ છે. એ વિકલ્પની આદર્શમાં ઉભો છે ત્યાં સુધી પણ એ મહાસાગર દેખાતો નથી. વિકલ્પ રહિત છે એમ કેવું છે, એ વિકલ્પ અને રાગથી રહિત છે. એ વિકલ્પને ગૌણ કરી નાખે, લક્ષમાંથી દૂર કરે અને એકલા શુદ્ધ જ્ઞાનને મુખ્ય કરે, ત્યારે અનંત અનંત જ્ઞાનનો સાગર અને સુખનો સાગર જોવામાં આવે છે. અહીંયા જ્ઞાનની સાથે સુખ લઈ લે છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે એ સુખ સાગરનો પૂર છે. એકનું જ્ઞાન છે એમાં સુખનો પણ આખો સાગર ભરેલો છે. એ એક સાથે જણાય આવે છે. જ્યારે જ્ઞાયક તત્વ આત્મા જણાય છે ત્યારે એના અનંત સુખ સહિત એ જણાય છે. એટલે તો શ્રીમદજી એમ કહે છે કે આત્માના અનંત જ્ઞાન અનંત સુખ આદિ આત્મ સ્વરૂપનો ક્ષણભર પણ વિચાર કરો. એક જગ્યાએ એ વાત લીધી છે, ઘણા વચનો લીધા છે ને એમાં ક્ષણભર એનો પણ વિચાર કરો. એટલે શું કહે છે કે તમે આખા દિવસમાં ઉદયના કાર્યોમાં તન્મય થઈને પરિણમન કર્યા કરો છો તો જરાક થંભી જાઓ. આત્માનું અનંત ચતુષ્ટય મંડિત જે સ્વરૂપ છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત અનંત સુખ અને અનંત અનંત પુરુષાર્થ, એમાં ક્યાંય ઉદય ઉદય નથી. ક્ષણભર જે કેવું છે ને એમાં એવો ટોન છે કે એક ક્ષણ માટે તો બધા ઉદય થી છૂટા પડી ને જેને ઉદય નથી, કાંઈ ઉદય નો જેને સંબંધ નથી એવા સ્વરૂપનો વિચાર કરો. ઉદય થી જુદા પાડવાની વાત છે, એ શૃંખલા છે એને તોડવી છે. ધારાવાહી કર્મનો ઉદય છે કર્મના પ્રમાણમાં, અને ધારાવાહી જીવની પરિણતિ એની સાથે જોડાયેલી છે. ત્યાંથી એનું કનેક્શન છોડી દેવું છે, કર્મના ઉદય સાથેનો સંબંધ ડિસ્કનેક્ટ એક વખત કરી નાખવું છે.
બરોબર,
ક્ષણભર તો એનો વિચાર કરો. શરૂઆતમાં જે વચનામૃત છે 20મા વર્ષમાં,
બરોબર,
એમાં 21મું બોલ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય થી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. એવું એક પળ નું શું કરવા વાત કરી, કે એક સતત પણે ધારાવાહી પણે તું ઉદયમાં પરિણમે છો, નિરંતર પરિણમે છો, આંતરો પડતો નથી. આંતરો પાડી દેવો છે અમારે એક વાર, ઉદયની શૃંખલા ને તોડવી છે. એક પળ પણ એનો વિચાર કરો. એક પળ ની વાત નથી, એનું મહત્વ લાવીને એનો વિચાર કરો. એક પળ પણ મહત્વની છે. જો એનું મહત્વ આવે તો એ એક પળ પણ મહત્વની છે. છે કે જ્ઞાન સ્વરૂપ છે તથા સુખ સાગર નો પૂર છે. વસ્તુ પોતે સુખ સાગર નો પૂર છે. આત્મા વસ્તુ પોતે આત્મા સુખ સાગર નો પૂર છે. એટલું અનંત 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 સુખ છે, વાસ્તવિક સુખ છે, ખરેખર સુખ છે, કે જેની આગળ જગતના ઇન્દ્રાદી પદના સુખ દુઃખના ખાતામાં જાય છે એની ક્વોલિટી માણસ ઓલા ક્વોલિટીથી જુદી પડે ને વસ્તુને, આ જે તે બધું ભેગું થઈ ગયું હોય તો જે જેમાં હોય એમાં નાખો.
બરોબર.
તો ઇન્દ્રાદી પદનું સુખ છે એ દુઃખની ક્વોલિટીમાં જાય છે.
બરોબર.
વિચિક્ષણતા હોય તો એ વિચાર કરવા યોગ્ય છે કે દેવલોકમાં પણ જેને સર્વોત્કૃષ્ટ સુખ છે એવા ઇન્દ્રો કહેવાય છે, એના સુખને જો દુઃખ કહેવાતું હોય તો આ પરમાત્મા સુખ કઈ ચીજને કહે છે? આ વિચાર માગી લે એવો વિષય છે.
બરોબર.
લૌકિક સુખની કોઈ જાત આ સુખ સાથે મેળ ખાતી નહીં હોવાથી તેને અનુપમ સુખ કહેવામાં આવ્યું છે, જેને કોઈ ઉપમા આપવા માટે જગતમાં ચીજ નથી. બરાબરી જેની કાંઈ થઈ શકે કે જેથી કહીએ એવું કહેવાય શકે એવું નથી, એમ કહેવું છે. એવું વસ્તુ પોતે સુખ સ્વરૂપની સુખ સાગરનું પૂર છે, જોરદાર સુખ છે, ઘણું સુખ છે, અનંત સુખ છે, સામાન્ય સુખ છે નહીં પણ અનંત સુખ છે. અને એ સુખના ક્ષણભરના જગન્ય અનુભવ પાસે પણ ઇન્દ્રાદિ સંપદા દુઃખ ભાસે, અથવા એ કલ્પિત સુખમાં કલ્પના શું છે અને એ કલ્પિત સુખ કહેવાતું હોવા છતાં એમાં દુઃખ તત્વ શું છે એનું જ્ઞાન ત્યારે થાય છે કે જ્યારે આ સુખનું જ્ઞાન થાય છે ત્યારે. કલ્પના એમાં સુખની થઈ, કલ્પના શું, અને વાસ્તવિકતા એમાં સુખની નહોતી એ શું, અથવા એમાં આકુલતા થઈ એવું દુઃખ શું, એ બધું નિરુપાધિક પરિણામમાં સુખના પરિણામમાં જણાય છે.
બરોબર.
જ્યારે સુખને અનુભવે છે ત્યારે એને ઉપાધિનું સાચું જ્ઞાન થાય છે કે એક રાગનો કોણ છે તે હું એમ જ્યાં આવ્યું તે જ્ઞાનને ઉપાધિ છે. આત્મા જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે એ શુદ્ધ જ્ઞાનને રાગનો કોણ તે હું આવ્યું તે બોજો આવ્યો, રાગનો ઉપાધિનો એ બોજો આવ્યો. બીજા તત્વની એને પોતા રૂપે અંગીકાર કરીને ઉપાધિ વારી. જો આત્મા જુઓ તો એકલો નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે, નિરુપાધિક ચીજ છે, એમાં રાગની ઉપાધિ સહન થાય એવી ચીજ નથી, એમ કે છે. માણસ નથી કહેતા બીજું બધું ઠીક પણ અમને ટેન્શન ન ફાવે, કામ તમે કયો તો આખો દિવસ મજૂરની જેમ કરી દઈએ, ઉપાધિ તો થોડીક વાર આવે ટેન્શન તો પોસાય નહીં, એમ કે. આ ઉપાધિ છે, જ્ઞાનને રાગ છે હું એમ થવું જ્ઞાનમાં તે એની ઉપાધિ છે, એકત્વની ઉપાધિ છે. રાગના એકત્વની એ મિથ્યાત્વ રૂપ ઉપાધિ છે, એ ઉપાધિ પરિભ્રમણનું કારણ થાય છે, મહત્વ થાય છે. વસ્તુ પોતે સુખ સાગરનો પૂર છે, વસ્તુમાં સુખ સાગરની ભરતી પડી છે. જે અનંત સુખની ભરતી પરમાત્માને આવે છે કેવળ જ્ઞાનની દશાના કાળમાં, અનંત 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 સુખની જે ભરતી આવે છે, અંદર ભરતી પડી છે તે આવે છે. એ ભરતી બહાર આવે છે ત્યારે અંદર ખાલી થતો નથી પરમાત્મા, એટલો ને એટલો, એવો ને એવો ઇન્ટેક્ટ રહી જાય છે, એટલી જ ભરતી વાળો રહે છે, જરા એમાં ફેરફાર થતો નથી. વસ્તુમાં સુખ સાગરની ભરતી પડી છે. બહુ રસથી ગુરુદેવ આ બધા વિષય લીધો છે, સ્વદ્રવનો વિષય છે ને એ ધર્મી ને રૂચિનો વિષય છે. એટલે જ્યાં જ્યાં સ્વદ્રવની વાત આવે કથનની અંદર વર્ણનની અંદર ત્યારે રૂચિને પોષણ મળે એવા બીજા ગુણોના ભાવોનો પણ આવિર્ભાવ થાય છે. રુચિ તો પૂરી પ્રગટી છે, રુચિમાં અધુરાશ તો ધર્મ પ્રગટ્યો છે ત્યારથી નથી, અથવા તો અનંત પૂરી રુચિને કારણે જ ધર્મ પ્રગટ્યો છે એમ કહી શકાય. પણ એ રુચિ છે એની પુષ્ટિ મળે એવા બીજા ગુણોના પરિણામ, જ્ઞાન, સુખ, આનંદ વગેરેના પરિણામ પણ એના વર્ણનના કાળમાં લક્ષાત્મા ઉપર હોવાથી, લક્ષ છે ને, લક્ષાત્મા ઉપર હોવાથી એકાદ થાય છે. એવી પદ્ધતિ હોય છે. 39 છે. હું પૂર્ણાનંદ નો નાથ જ્ઞાયક પ્રભુ છું, એમ જ્ઞાયક ના લક્ષે જીવ સાંભળે છે તેને સાંભળતા પણ લક્ષ જ્ઞાયક નું રહે છે. આ પદ્ધતિ છે, સ્વાધ્યાય કરવાની આ પદ્ધતિ છે. ઘણી વાતો આમાં તો આવી છે, કેવી રીતે કઈ પદ્ધતિ એ સ્વાધ્યાય કરવો, તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે, તે જીવને સમ્યક સન્મુખતા રહે છે. આ નિર્ણય થાય અને સમ્યક સન્મુખતા રહે છે એને જ્ઞાયકનું લક્ષ રહે છે. એ સાંભળે છે તો જ્ઞાયકના લક્ષે, એને ચિંતવન ચાલે છે તો જ્ઞાયકના લક્ષે, એનું એને જોર રહે છે. મંથનમાં પણ જ્ઞાયક નું લક્ષ રહે, લક્ષ જ્ઞાયક નું રહે છે. આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, જે એને ભલે સમ્યક દર્શન હજી ન થયું હોય, નિર્ણય થયો હોય એમ કહે છે, સમ્યક સન્મુખ થયો છે. એટલે કે જેટલું કારણ આપવું જોઈએ પુરુષાર્થનું, અભેદ અનુભવનું, તેટલું કારણ ન આપી શકાયું હોય તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગ્ની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું, એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે, એ પડે એને પાડે એમ કહે છે કે જે સંસ્કાર એને ફરે. જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કયો છે, પાછો પડે નહીં એવો ભાવ કયો છે, તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થયે જ છૂટકો. સમ્યક સન્મુખ નો વિષય છે આમાં, અક્ષરસ ઉદાહરણ તાકનું છે આર્ટિકલ ચાલે છે એમાં, અક્ષરસ આ તાકનું છે. સમ્યક સન્મુખ ની દિશા કેવી હોય એનો આ ચિતાર છે. આપણે લખીએ છીએ ને ત્યારે તૈયાર થાય છે ને આ વિષય, અક્ષરસ એનું લક્ષણ, એની પ્રસિદ્ધ સ્થિતિ શું, પ્રગટ સ્થિતિ શું છે, એ અહીંયા 359 માં આવ્યું છે. શું કહે છે અહીંયા કે વસ્તુઓમાં સુખ સાગરની ભરતી પડી છે. આ મુખ્યતા જેની છે એનું કારણ આ છે કે અંદર માલ એટલો, સુખનો માલ પણ એટલો પીડ્યો છે, અનંત ગુણનું ગોદામ, કે જેમાંથી માલ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખનો પ્રવાહ આવે તો પણ એટલું ને એટલું જ અક્ષય પાત્ર છે. એને અક્ષય અનંત કહેવામાં આવે છે. અક્ષય અનંત કહે છે. આજે ચાર ગતિનું પરિભ્રમણ છે તે અનંત કાળનું, અનંત જન્મ મરણનું, અનંત સમયનું પરિભ્રમણ હોવા છતાં તે અક્ષય અનંત નથી, એનો અક્ષય થાય છે. આ અક્ષય અનંત છે, એમાંથી આપણા મુખો કે છે ને ચમત્કાર કરે ત્યારે, તો ભાઈ અક્ષય પાત્ર હોય છે એમાંથી આપ્યા જ કરે, આપ્યા જ કરે, ખૂટે જ નહીં. જેટલા માણસો આવે ને જમાડી દે, એ પાત્ર નાનું હોય છે, નાનું દેખાય છતાં એની અંદરથી મળ્યા જ કરે. એ બધી ઉપમા છે, ગપ્પા છે, એવું કઈ બનતું નથી. બરોબર, લોકોને ભરમાવે ને, પણ એ બધી વાતો અહીંથી નીકળી છે કે આત્મા ક્ષેત્રથી ભલે સ્વદેહ પ્રમાણ હોય તો પણ અંદરથી અનંત સુખનો પ્રવાહ છે, અક્ષય અનંત છે, એનો કદી ક્ષય થતો નથી. એ પણ એટલો ભરપૂર રહે છે. વસ્તુમાં સુખસાગરની ભરતી પડી છે, અતિન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ છે, તે શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ અધિકાર છે ને, એ અતિન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ છે, તે શુદ્ધ ભાવ છે, તે સામાન્ય ભાવ છે, તે જ્ઞાયક ભાવ છે. તેનો એક સમય માત્ર અનુભવ થતા સમસ્ત સંસારનો નાશ થઈ જાય. સમય માત્ર અનુભવ થતા વિચક્ષણતા હોય તો એને ચોંટ મારે એવો વિષય છે કે અરે એક ક્ષણનો અનુભવ કરતા જેને જન્મ મરણનો આખા સંસારનો નાશ કરે એ વસ્તુ તે કેવી શક્તિશાળી, કેટલી શક્તિશાળી, એમ એને અંદર માં કુતૂહલ જાગવું જોઈએ. કેવું કુતૂહલ જાગે કે જ્યાં સુધી એનો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી એની જિજ્ઞાસાનું પ્રશ્નચિહ્ન મટે નહીં, અને ત્યાં સુધી નિરાતે ઊંઘ આવે નહીં. કેમ કે નહીતર પાછળ પડી છે, ખીણ પડી છે, પરિભ્રમણની ખીણ પડી છે.
જય સનાતન દિગંબર જયંધાર મનો.